તારીખ 9-8-1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 551 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 288
છેલ્લા 3 વર્ષમાં ઉપાધિ યોગ એટલે વ્યાવસાયિક કાર્યોને પ્રવર્તિથી ઉત્પન્ન થયેલો એવો વિક્ષેપ ભાવ કાર્યક્રમોના પરિણામમાં ડિસ્ટર્બન્સ વિક્ષેપ એટલે ફળભાટ થાય છે, અસ્થિરતા થોડી વધે છે, ચંચળતા પણ વધે છે. પુરુષાર્થમાં થોડી ચિંતા આવે, સમ્ય જ્ઞાનમાં ફરક ન પડે, સ્વરૂપ શ્રદ્ધાને એવું સમ્યક દર્શન એમાં કાંઈ ફરક ન પડે જ્ઞાન દશામાં, પણ પોતાના સૂક્ષ્મ ઉપયોગ હોય છે, અનુભવ જ્ઞાન હોય છે, એટલે જે વિક્ષેપ ભાવ ઉત્પન્ન થયો છે તે મટાડવાનો વિચાર વર્તે છે, એટલે વિશેષ રોગ સ્થિરતામાં આવવા માટે વારંવાર વિચાર આવ્યા કરે છે, એવો વિચાર પોતાને વર્તે છે. કેમ કે જે પ્રવૃત્તિ હતી તે પ્રવૃત્તિ દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને બાધ કરી શકે એવી છે, એવી પ્રવૃત્તિ છે. વ્યાપારની પ્રવૃત્તિ પરમાર્થ માર્ગમાં, પરમાર્થ માર્ગ માટે જરાય અનુકૂળ નથી. નોકરી કરવી એ તો બીજી વાત છે, પણ વ્યાપારની પ્રવૃત્તિ છે એ પરમાર્થ માર્ગ માટે ઘણી પ્રતિકૂળ છે એમ કહી શકાય. એટલે એમ લખ્યું એમણે કે દ્રઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે તે પ્રવૃત્તિ, અદ્રઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. મુમુખ શું છે, એને તો જ્ઞાની જેટલો દ્રઢ વૈરાગ્ય હોતો નથી, અને એને તો આત્મકલ્યાણને સન્મુખ પરિણામ કરવાના છે, આત્મકલ્યાણને સન્મુખ પરિણામ થવા જ ન દે. એટલા માટે પરમાર્થ માર્ગમાં બાહ્ય નિવૃત્તિ અનુકૂળ છે. વ્યવસાયની પ્રવૃત્તિમાં એમાં પણ અત્યારના વ્યવસાયની પ્રવૃત્તિ, તેથી તો ટેક્સેશન નહોતા એટલા 1951 105 વર્ષ પહેલા એટલા ટેક્સેશન નહોતા, છતાંય તે એમ લખે છે કેમ કે વ્યાપાર છે એમાં રોજ નફા નુકસાનનો હિસાબ કિતાબ છે. તમે જેટલા ટ્રાન્ઝેક્શન કરો એમાં તમે ખોયું કે કમાયું એ જોવાઈ જ જાય, કેમ કે એ પ્રયોજનથી તમે એ પ્રવૃત્તિ કરો છો. વળી આત્માને કાંઈ નફો નુકસાન થતું નથી, ઓછા થાય તો રૂપિયા ઓછા થાય ને વધે તો રૂપિયા વધે, એમાં આત્મામાં કાંઈ વધે કે ઘટે કાંઈ થાય નહીં. છતાંય તે વૈધાનિક વિચાર કમાણોને ખોયો કમાણોને ખોયો, રોજના એ પરિણામો મુમુક્ષુ જીવને, અદ્રઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ ન થવા દે તો એમાં આશ્ચર્ય નથી, છતાં પણ કોઈ વિશેષ પુરુષાર્થવાન જીવ હોય છે એ ઘણી ઉદાસીનતામાં રહીને કામ કરી શકે છે, કરી લે છે, અશક્ય નથી, પણ કઠણ જરૂર છે. કેમ કે તો પોતે પહેલાં લીધું કે તીર્થંકર જેવા જ્ઞાનીને પણ સંસારની પ્રવૃત્તિ કરીને પરિણામ સ્વસ્થ રાખવા એ ઘણી કઠણ વાત છે. શું એ વાત બનવી ઘણી કઠણ છે, તો બીજા જીવને એ વાત કેવી રીતે સહેલી હોઈ શકે એમ કહે છે. એ તો જબરદસ્ત મહાપુરુષો હતા, એમને તો શું વાત થાય. શું તો પણ એમને એ વાત કઠણ પડે તો બીજાની શું દેખા થાય એમ સમજીને જીવે આત્મકલ્યાણ અર્થે બને તેટલી પ્રવૃત્તિને સંક્ષેપ કરી નાખવા. જો પરિસ્થિતિ છોડાય એવી ન જ હોય તો પ્રવૃત્તિનો સંક્ષેપ કરવો. પ્રવૃત્તિનો સંક્ષેપ કરવા પાછળ એક અભિપ્રાય હોય છે કે આ કરવા યોગ્ય નથી, પણ ચાલે એમ નથી એટલે આપણે ઓછી કરીએ. ઓછી કરતાં ઓછી કમાણી થાય તો ઓછામાં ચલાવશું, અભિપ્રાયમાં આ બધું હોય છે. કેમ કે બધું તો કોને જરૂર છે, કે જેને અપેક્ષાઓ વધારે છે એને વધારે કમાવાની જરૂર છે. વર્તમાન પદાર્થોમાં અને ભવિષ્યના સંયોગોમાં જેને અપેક્ષાઓ વધારે છે એને પ્રવૃત્તિ અથવા વ્યવસાય સંક્ષેપ કરવાનો અભિપ્રાય ન આવે, એને વધારવાનો અભિપ્રાય આવે. પણ જેને સત્સંગ કરવો છે એમાં સમય જોઈએ છે, પોતાની આત્મવિચારણા માટે પણ જેને વિચાર દશામાં નિવૃત્તિ જોઈએ છે, કેમ કે વ્યવસાય તો વિચારની પ્રવૃત્તિ છે ને, મુખ્યપણે મેન્ટલ વર્ક છે, એ નિવૃત્તિ માટે પ્રવૃત્તિ સંક્ષેપવી અથવા શક્ય હોય તો નિવૃત્તિ જોવી, અને પછી એક લયથી અને એક નિષ્ઠાથી કામે લાગવું. એ વાત એટલા માટે વિચારવી જરૂરી છે કે બહુભાગ જીવો નિવૃત્તિ લીધા પછી એક લયથી ને એક નિષ્ઠાથી પુરુષાર્થ કરતા નથી, પ્રયત્નમાં લાગતા નથી, કોઈ ક્રિયાકાંડમાં પડી જાય છે, કોઈ ત્યાગમાં પડી જાય છે, કોઈ વાંચન શ્રવણમાં લાગી જાય છે, પણ પ્રયાસ કરવો, પ્રયોગ કરવો, પુરુષાર્થ કરવો એ બીજી વાત છે. એટલે એમને એમ પછો ધોખામાં શું રહી જાય કે આવું બધું કાંઈક કરીએ તો છીએ અને આપણે ધંધો છોડીને હવે તો ધાર્મિક સાધન જ માં જ આપણો સમય વ્યતીત થાય છે ને, એ પણ સંતોષ લેવા જેવો વિષય નથી. પુરુષાર્થ કરતા કેટલું આગળ વધાય છે એ વસ્તુ આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ. જેમ વેપાર કરતા આપણે કમાતા જઈએ છીએ, જરા પણ ખોતા નથી, વધુ ને વધુ કમાતા જઈએ છીએ, બધા ટ્રાન્ઝેક્શનમાં ખ્યાલ હોય છે, હિસાબ કિતાબ ભલે દિવાળીએ બેલેન્સ શીટ કાઢીએ ક્લોઝિંગ ડેટમાં, પણ બધા ટ્રાન્ઝેક્શનમાં ખ્યાલ હોય છે કે આપણે આમાં કમાઈએ છીએ, આપણે આમાં કમાઈએ છીએ, કેમ કે એ પ્રયોજન છે. એમ પણ મુમુક્ષુ જીવને પણ પોતાના પ્રયોજનનું લક્ષ્ય નિરંતર રહેવું ઘટે છે. આગળ વધાય છે કે નથી વધારતો, આગળ વધાય છે કે નથી વધારતો, કેમ કે રસ્તો બહુ લાંબો છે. જે ધ્યેય બાંધ્યું છે એ પૂર્ણતાનું બાંધ્યું છે, પૂર્ણ થવું છે, અધૂરું નથી રહેવું. એટલા માટે એ વાત લક્ષ્ય બહાર જવી જ ન જોઈએ અને એનું ચેકિંગ અવારનવાર થવું જોઈએ. હા બોલો. પણ એ ધંધો જ છે ને, તમે શેર માર્કેટની અંદર ઇન્વોલ્વમેન્ટ તમારું છે તો તમારો વ્યાપારથી ક્યાં નિવૃત્તિ થઈ? વ્યાપારથી નિવૃત્તિ થઈ નથી. બીજા વેપાર કરતા એ વેપાર વધારે ખરાબ છે. જે માર્કેટની અંદર ફ્લક્ચ્યુએશન બહુ હોય અને નફો નુકસાન ફ્લક્ચ્યુએટ વારંવાર થયા કરતા હોય, એ વેપારને બને ત્યાં સુધી અડવું નહીં, પરિણામ સ્થિર રાખવા આવે. તો આત્મકલ્યાણ સન્મુખ હોય. ધંધા ઘણા છે દુનિયામાં, ધંધાના તૂટા નથી કાંઈ, હજારો જાતના વ્યવસાય છે, પણ એમાં બહુ ફ્લક્ચ્યુએશન હોય, ભાવોની વધઘટ બહુ હોય, નફો નુકસાન બહુ ઝડપથી વધઘટ થતા હોય, એમાં તો પરિણામ જોડાયા વિના નહીં રહે. માટે એ આઈટમ છોડી દેવી, વેપારમાં એ આઈટમ છોડી દેવી. વ્યાપાર કરવો પડે એવું હોય તો ગ્રસ્ત છે, બધાની સરખી સ્થિતિ બહારવાનો. કરવું પડે એવો હોય તો વિવેકે કરવો. શું વિવેક છે એની અંદર? કે મારા પરિણામ ઓછામાં ઓછા હલક ડોલક થાય, ઓછામાં ઓછું ખોટું કરવું પડે, વધુમાં વધુ પ્રમાણિકતા હું જાળવી શકું આર્થિક રીતે. પણ કોઈ હિંસાત્મક કોઈ પ્રવૃત્તિ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ન થાય, આ બધો વિવેક કરવો જ જોઈએ. જો નિર્દોષ થવું હોય તો, અથવા સુખી થવું હોય તો. કેમ કે નિર્દોષતાની સાથે સુખ અભેદ છે, એક સિક્કાની બે બાજુ જુઓ, અને દોષની સાથે દુઃખ અભેદ છે, એક સિક્કાની બે બાજુ જુઓ. એટલે વિવેકથી કામ કરવા યોગ્ય છે. જ્યાં સુધી જીવની પરિણતિ અથવા જીવની યોગ્યતા નિમિત્તાધીન પરિણમનવાળી યોગ્યતા છે, ત્યાં સુધી એને નિમિત્તોમાં પણ વિવેક કરવો ઘટે છે ચોક્કસપણે. કેમ કે સત્સંગ પણ એક નિમિત્ત છે, સત્પુરુષ પણ એક નિમિત્ત છે, દેવગુરુ શાસ્ત્ર પણ એક નિમિત્ત છે. તો એ પ્રવૃત્તિમાં કેમ જોડાવાનું? કે નિમિત્તાધીન દશા છે. જેવા જેવા નિમિત્તો મળે છે તેવા તેમાં પરિણામ થતા વાર નથી લાગતો, તો બધાનો અનુભવ બોલે છે કે નહીં? માટે વિવેક કરવા યોગ્ય છે. બહુ મુશ્કેલ છે. ટેક્સેશનના એટલા મોટા રેટ છે અને એટલી બધી જગ્યાએથી ટેક્સેશન, મ્યુનિસિપાલિટીથી માંડીને સ્ટેટના અને સેન્ટ્રલના એટલા બધા ટેક્સેશન છે, પ્રમાણિકતાએ પેટ ભરવું પણ મુશ્કેલ પડે વ્યવસાયવાળાને. નોકરીવાળાને વાંધો ન આવે, પણ ધંધાવાળાને તો પ્રમાણિકપણે ધંધો કરવો એ ઘણી કઠણ વાત છે. ન જ થઈ શકે એવું નથી, અશક્ય નથી, પણ કઠણ ઘણું છે. બીજું કે જે સાચું ખોટું કરતા પણ જે પ્રારબ્ધ યોગે આવી ગયો હોય અને હવે બહુ જરૂરિયાત જેવું ન હોય, એને નિવૃત્ત થવું બહુ સારી વાત છે. નિવૃત્ત થઈ જવું જોઈએ. કદાચ એવી પરિસ્થિતિ ન હોય ને પથારો કાંઈ એવો હોય તો હળવે હળવે સંકેલતા જવું, તો ક્રમે કરીને કાળે કરીને નિવૃત્તિ લઈ શકાય. એમ એ ન શક્ય હોય તો ઉત્તરાધિકારીને સોંપીને આપણે છટકી જવું. દીકરો મોટો થયો છે કે નાખો એને માથે, કે નાના ભાઈઓ રસ લે છે કે નાખો એને માથે. ફસાવીએ છીએ, ચોખ્ખું કહીએ તો ફસાવીએ છીએ. એમાં એવું છે, આપણો અભિપ્રાય નથી, પણ એ તો આપણે ન કહીએ તોય તે કરવાના છે. એનું તો જરૂરિયાત લાગે, જેને આ વિચારો નથી, જેના આ બાજુના વિચારો હોય, આત્મકલ્યાણના વિચારો હોય, એના માટે જરાય બોજો ન નાખો. એની તો એ નિવૃત્તિ લેવામાં અનુમોદના કરવી, ભલે એ જુવાન 22 વર્ષનો છોકરો હોય, પણ એને જો આ બાજુનો રસ લાગ્યો હોય અને એમ કે મારે લગ્ન કરવા નથી, તો એને પરિણામ બને. એ કંઈક મારે તમારે દુકાને બેસવું નથી, તમારે ખુરશી ઉપર બેસવું નથી, તો કે કાંઈ વાંધો નહીં, તું તારે કર, મારી અનુમોદના છે તને. તો બાકી સંસારી જીવો તો કામ કર્યા વગર રહી શકે નહીં, એ તો રાગી જીવો છે, એ રાગની પ્રવૃત્તિ કર્યા વગર રહી શકે જ નહીં. તો આપણે જ નીકળી જવું, છૂટા થઈ જવું, એમ અપેક્ષિત વાત છે, મર્યાદિત વાત છે. ના, એમાં સ્પષ્ટતા કરવી. જુઓ ભાઈ, હું તો આવા ધ્યેયથી નીકળું છું, તમારે એવો ધ્યેય હોય તો મારી તમારા માથે નાખવાની ઈચ્છા નથી, ને એવું ધ્યેય ન હોય તો આવો ધ્યેય બાંધવા જેવો છે આજે નહીં તો કાલે. તમે મારા જ માર્ગને અનુસરજો, એમ કહી શકાય, એમાં કાંઈ વાંધો નથી. એટલે આપણો અભિપ્રાય શુદ્ધ હોવો જોઈએ, અભિપ્રાયની શુદ્ધિ હોવી જોઈએ, એ વાત ચોક્કસ. બીજું એવું છે કે માણસ શ્રીમંત થતો જાય, શ્રીમંતાઈ વધતી જાય, કમાણી વધતી જાય, તો ઘરે કામ કરનારા એક નોકરમાંથી 2 નોકર 3 નોકર થાય છે. ત્યારે આપણે એવો વિચાર કરીએ છીએ કે આ લોકો શ્રીમંત થઈ જાય તો સારું, અને એ લોકો શ્રીમંત થઈ જશે તો પછી ઘરે કામ કરવાવાળા ક્યાંથી આવશે? કોઈ એવો વિચાર કરતો નથી. એવો કોઈ વ્યવહારમાં એવો કોઈ વિચાર નથી કરતો. આપણે રોજ જમીએ છીએ, લાખો માણસોના પેટ ભરાયેલા નથી હોતા, એ વખતે કોણ કોનો વિચાર કરે છે? રોડકાર આવ્યો એટલે હું ધરાઈ ગયો એટલે આખી દુનિયા ખાઈ લીધું, કોઈ એવો વિચાર નથી કરતો. વ્યવહારમાં તો કોઈ નથી કરતો, પરમાર્થ માર્ગમાં કરે છે લોકો, પોતાનો પણ કરે છે ને બીજાનો પણ કરે છે, વિવેકથી ચાલે છે. કેમ કે આ જે જિનેશ્વરનો માર્ગ છે એ સ્વપર ઉપકારી છે, સ્વ ઉપકારી છે એકલું નથી, સ્વપર ઉપકારી છે. આ માર્ગમાં આવેલો જીવ પોતાનું તો કલ્યાણ કરે, પણ બીજાના કલ્યાણમાં પણ એ નિમિત્ત થાય, થઈ જાય, એવો જ આ માર્ગ છે. એટલે બીજાને પણ કેવી રીતે હિત થાય એના વિચારો આવે છે, એમાં નજીક ના હોય એના પ્રતિ વિશેષ આવે છે કે ભાઈ એ લોકો વધારે નજીક છે તો આપણે આ માર્ગને અનુસરે તો સારું. અને અભિપ્રાયમાં તો જગતના બધા જીવો આ માર્ગને પામો એવો અભિપ્રાય થઈ જાય છે. એક પત્ર લખ્યો છે કૃપાળુજીને કે આ આત્મા માટે જે ઈચ્છીએ છીએ તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ, આ દેહ માટે ઈચ્છીએ છીએ તે સર્વના દેહો માટે ઈચ્છીએ છીએ, એવું આખો પત્ર લખેલો. એ સહજ છે, એવી ભાવના સહજ જ હોય છે આ માર્ગની અંદર. આ તો એક અપેક્ષિત વાત છે કે મુમુક્ષુને પોતાને નિવૃત્ત થવું હોય તો નિવૃત્ત થવાના એ વિચારોની અંદર આવા આવા વિકલ્પો એને આવશે, પણ એની અંદર પણ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ જોઈને વિવેક કરવા યોગ્ય છે, વિવેક કર્તવ્ય છે, કે જેથી ન તો બીજાને નુકસાન થાય ન તો પોતાને નુકસાન થાય. હવે આગળ લઈએ છીએ, કાલે અહીં સુધી ચાલ્યો છે આપણે. જેટલી સંસારને વિશે સારપણે પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થંકરે કહી છે. શું છે આત્મજ્ઞાન? છે એ જ્ઞાનનો સ્વસંવેદન રૂપ પર્યાય છે. શું છે આ વિષય? થોડો સૂક્ષ્મ છે, જરા અધ્યાત્મનો વિષય છે કે આત્મજ્ઞાન છે એ સ્વસંવેદન રૂપ જ્ઞાન છે. એ સ્વસંવેદન રૂપ જ્ઞાન એવું જે આત્મજ્ઞાન, એને રોકે કોણ? એને અવરોધ કરે કોણ? સાદી ભાષામાં લીધું છે કૃપાળુ દેવ કે જેટલા સંસારના પદાર્થોમાં ભોગવટાનો ભાવ આવે એટલું રોકાણ થાય. અનુભવ પ્રકાશ નામનો એક નાનું શાસ્ત્ર છે, દીપચંદજી કાસલીવાલ કરીને 250-300 વર્ષ પહેલાં થઈ ગયા, આમેરમાં, જયપુર પાસે આમેરનો કિલ્લો છે ત્યાં ત્યાંથી એક વખત ત્યાં રાજસ્થાનની રાજધાની ત્યાં હતી આમેરમાં. લખે છે કે પરપ્રવેશ ભાવ, એમણે એમની ભાષામાં લખ્યો છે, પરપ્રવેશ ભાવ સ્વસંવેદનને રોકનારો છે. પરપ્રવેશ એટલે શું? પરમાં મારો પ્રવેશ ને મારામાં પરનો પ્રવેશ, એવો ભાવ તે પરપ્રવેશ ભાવ. જેમ કે મેં ખાધું તો મારામાં એ ખોરાકનો પ્રવેશ થઈ ગયો, એમ એવી રીતે ઠંડીનો મારામાં પ્રવેશ થયો, ગરમીમાં મારામાં પ્રવેશ થયો, એવી રીતે એમ પરપ્રવેશ ભાવ છે. એમાં વેદન છે, ભોગવતો છે, પર સંબંધીનું વેદન છે, પર સંબંધીનો અનુભવ છે, પર સંબંધીનો ભોગવતો છે. એ પર વેદન છે એ સ્વસંવેદનને રોકે છે, એવું એક એમણે આધ્યાત્મિક સિદ્ધાંત લખ્યો છે. અહીંયા એ વાત કરવી છે કૃપાળુદેવને કે જેટલી સંસારને વિશે સાર પરિણતિ મનાય છે, સાર એટલે સુખરૂપ, અને સુખ છે અને દુઃખ છે એ ભોગવટાનો વિષય છે. સુખ અને દુઃખ એ ભોગવાનો વિષય છે. સાર એટલે સુખરૂપ, અસાર એટલે દુઃખરૂપ. શું તો સંસારમાં જેટલું સુખપણું મનાય છે, ભોગતાપણું મનાય છે, અથવા ભોગતા બુદ્ધિ જેટલી છે અભિપ્રાયથી, એટલો જીવ આત્મજ્ઞાનથી દૂર જાય. એટલે આત્મજ્ઞાન કરવામાં ખામી ઊભી થાય, અવરોધ ઊભો થાય, એમ શ્રી તીર્થંકર કહે છે. તીર્થંકરે આ વાત કહી છે. પોતે તો ભૂતકાળમાં તીર્થંકરોના સમાગમમાં આવેલા છે અને જાતિસ્મરણ જ્ઞાનથી કેટલીક વાતો યાદ પણ છે. એમનું જે શ્રુત જ્ઞાન છે એ તો નાનપણથી જ ખીલવા માંડેલું, બાળકની ઉંમર હોય ત્યારથી જ ખીલવા માંડેલો. બહુ જૂના પુસ્તકોમાં એ વાત જોયું તો આમાં તો છે કે નહીં ખબર નહીં. પહેલાં તો 5-7 વર્ષે બાળકને નિશાળે બેસાડે, એમને જે વર્ષે નિશાળે બેસાડ્યા એ વર્ષે એમણે હાથે હાથ સ્ટાન્ડર્ડ પાસ કરી. એક વર્ષમાં હાથ ચોપડી, તેથી હાથ ચોપડીનો કોર્સ હતો, પછી કોઈ ભણે નહીં. મૂક તો ભણતા જ ઓછા, માણ્યા વામણના છોકરા ભણે, બાકી દરજીને નીચલા વણના તો બધા નાનપણથી જ કામે લાગી જાય ધંધામાં. દેશ ગરીબ એટલે બધાને કામની જરૂર હોય, એટલે હોઉં મા બાપને કામ કરાવે છોકરાઓ. વાણિયાના છોકરા ભણીને કાં વેપાર કરે ને કાં નોકરી કરે. એક વર્ષમાં હાથ ચોપડી ભણી લીધી, ભણતર પૂરું કર્યું. એટલે એમને નિશાળમાં વાણિયાની અંદર એકવાર એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર આવતા એ વખતે, અમે ભણતા ત્યારે આવતા, ડિપોટી સાહેબ આવ્યા એમ કે ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર, સ્કૂલના ઇન્સ્પેક્શન માટે આવે. તો માસ્તરે કીધું કે અમારા નિશાળમાં આ છોકરો છે, બહુ તેજસ્વી છે, બ્રાઇટ, બહુ તેજસ્વી છે અને શીઘ્ર કવિ છે. તમે કયોય સબ્જેક્ટ ઉપર, તમે કયોય ઢાળની અંદર, રાગની અંદર, છંદની અંદર તમને કવિતા બનાવી દે, અભી અભી. તો એમને પોતાને શ્રુત જ્ઞાન પહેલેથી બહુ, શ્રુત જ્ઞાનની એમણે ઘણી જ આરાધના કરી હશે એવું લાગે, અનુમાન કરી હશે. તો ભૂતકાળના ભાવમાં શ્રુતની આરાધના ખૂબ કરી હશે એમને. હાજી, હા, શ્રુત એટલે શાસ્ત્ર, સમ્યક જ્ઞાનીના અને મુનિઓના વચનમાં મળતો, એને શાસ્ત્ર જ કહેવાય. એક વચન હોય તો એને આગમ કહેવાય, એક શબ્દ હોય તો એને આગમ કહેવાય. તેમની આરાધના ઘણી હશે. તો કે એમ કે ગમે એવો હા કે તુચ્છમાં તુચ્છ વિષય આપણને કે, તો કે જો આ કાકરો પીડ્યો છે એના ઉપર કવિતા બનાવ કે. એમણે એવો એક સરસ ચાર લીટી બનાવી નાખી કે જો જીવ પોતાનું આત્મકલ્યાણ મનુષ્ય ભાવમાં ન કરી શકે તો એનું જીવન આ કાંકરાની, કાંકરો જેમ નકામો છે અને કિંમત વગરનો છે એમ એનું જીવન નકામો અને કિંમત વગરનું થઈ જાય. ઠીક સમજે શું આપ્યો, કે આ કાંકરો પીડ્યો છે એના ઉપર બનાવો. એવું એમનું નાનપણથી એવું હતું. એટલે તીર્થંકરોની વાત એમને યાદ હોય એ સંભવિત છે, જાતિ સ્મરણ જ્ઞાન હતું ને. એટલે તીર્થંકર આમ કહેતા હતા કે કહે છે એવું જ વાત જે લખે છે એ સંભવ છે કે એમને યાદ હોય. તો કહે છે કે એ વાત તીર્થંકરે કહી છે કે જેટલી સંસારને વિશે સારપણે પરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા સ્ત્રી તીર્થંકરે કહી છે. જેને આત્મજ્ઞાન થયું નથી એને ન્યૂન એટલે ખામી ઊભી થાય છે, ફોડ ઊભી થાય છે, અવરોધ ઊભો થાય છે. એ વાતની મુમુક્ષુની ભૂમિકાને જ્ઞાન દશામાં સાર પણ મનાતું નથી પણ પૂર્વ પ્રારબ્ધના યોગે પરિણામો અને વ્યવસાય આદિ, કોઈ રાજપાઠ હોય તો રાજપાઠ, વેપાર ધંધો હોય તો વેપાર ધંધો, એમાં જેટલો ઉપયોગ જાય અથવા જે પરિણામે પરપદાર્થોનો ભોગવટો થાય, ચારિત્રમોથી દર્શનમોથી નહીં, એકત્વને ભિન્નપણે રહીને, એટલું સ્વસંવેદન છે એ એટલું નબળું રહે. ચોથા ગુણ સ્થાને સ્વસંવેદનની ઉત્પત્તિ છે અને સંપૂર્ણ સ્વસંવેદન દશા તેરમા ગુણ સ્થાને ઉત્પન્ન થાય છે. વચ્ચેના ગુણ સ્થાનોમાં સ્વસંવેદનની ડિગ્રી વધતી જાય છે. મુનિ દશામાં પ્રચુર સ્વસંવેદન હોય છે એમ કહેવાય છે. સાતમા ગુણ સ્થાને પ્રચુર સ્વસંવેદન હોય છે. કેમ પ્રચુર સ્વસંવેદન હોય છે? કે એમને ટાળ તડકાની ખબર પડતી નથી. જંગલમાં દિગંબર અવસ્થામાં રહીએ છીએ, કોઈ આશરો સેન્ટર નથી, ઠંડો પવન નીકળ્યો હોય તો ક્યાંય આડશ કરીને ઊંઘી ન રહીએ ને, પણ તો પછી એમને કેમ ઠંડી નહીં લાગતી હોય? કે સ્વસંવેદનમાં પીડ્યા છે, ખબર નથી પડતી, ઉપયોગ જાતો નથી. એ ડિગ્રી વધતી જાય છે. તો જેટલી સંસારિક પદાર્થોમાં જેટલું વેદન લેવાય એટલું સ્વસંવેદનમાં ફરક પડે. ઉપરના ગુણસ્થાનોમાં સ્વસંવેદન વધે છે, ઉગાડ જ્ઞાન ભલે ન વધે. શિવભૂતિ મુનિ હતા, એમને નવ તત્વોનું નામ યાદ નહોતું આવતું, નામ નહોતું યાદ રહેતા નવ તત્વ, પણ કેવળ જ્ઞાન પામી ગયા મુનિ દશામાં આવીને. તો મુનિ દશામાં એમને યાદ નહોતું રહેતું તો પણ એમનું સ્વસંવેદનની પરિણતિ છઠ્ઠા ગુણ સ્થાને આહાર લેતા હોય ત્યારે કોળિયા મોઢામાં મૂકતા હોય આહારના, ત્યારે એમની જે સ્વસંવેદનની પરિણતિ છે એ ચોથા ગુણસ્થાન ક્ષાયિક સમ્યક દ્રષ્ટિના નિર્વિકલ્પ ધ્યાન કરતા વધારે હોય, એ સ્વસંવેદનને પણ આત્મજ્ઞાન કહે છે. કેમ કે આત્મજ્ઞાન જ સ્વસંવેદનરૂપ છે. એ સ્વસંવેદન ઉપર ઉપરના ગુણસ્થાને હોય એવી રીતે વધે છે. ધ્યાનમાં બેઠા હોય ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને શુદ્ધોપયોગમાં આવે નિર્વિકલ્પ ધ્યાનમાં, નિર્જરાપણે નહીં જમતા જમતા વધારે હોય આહાર લેતા લેતા મુનિરાજના, અને એમનું જ્ઞાન પણ આત્મજ્ઞાન પણ તારતમ્યતા એ તેના કરતા વધારે છે. કેમ કે આ હજી પહેલા માળે ચણતર ચણે છે અને ઓલા ત્રીજા માળે ચોથા માળના ચણતરના ઈંટું ઊંટું મુકાય છે, એને એ તો ક્ષણની અંદર નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે. હાલતા ને ચાલતા ખાતા ખાતા આવી જાય, પ્રવચન કરતા કરતા ધ્યાનમાં આવી જાય, ચાલતા સાતમા ગુણ સ્થાને નથી આવ્યા. એના ત્રણ પ્રકાર છે. આ બધું બહુ ઓછાને ખબર હોય છે, પણ અમારા ગુરુદેવે તો બહુ બધા પ્રસાદ ચોખ્ખા કરેલા અને પ્રત્યક્ષનો ઘણો ફરક પડે છે. ત્રણ પ્રકાર છે. દ્રવલિંગી મુનિ, એક મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી, એક ચતુર્થ ગુણ સ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિ દ્રવલિંગી, અને એક પંચમ ગુણ સ્થાન વર્તી દેશ વિરત સમ્યક દ્રષ્ટિ દ્રવલિંગી. ત્રણ પ્રકારે દ્રવલિંગી હોય છે. જે મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી છે એને આત્મજ્ઞાનને સ્વાનુભવ નથી છે, ત્યાગ બધો સંપૂર્ણ મુનિ દશા જેટલો જ છે અને ક્રિયા પણ મુનિ દશા જેટલી જ છે, ત્યાગની ક્રિયા. એટલે દ્રવ્ય મુનિ છે, ભાવે મુનિ નથી. ચતુર્થ ગુણ સ્થાન વર્તી કોઈ જીવ એવા મંદ કસાઈ હોય કે કોઈ પાપ પ્રવૃત્તિ કરી જ ન શકે એવી પ્રકૃતિની મનતા હોય એને, કે અશુભ ભાવમાં એને રહેવું ગમે જ નહીં, રહી જ ન શકે, સહન જ ન કરી શકે, દબાવી નહીં બોલાય છે. જે દ્રવલિંગી છે દબાવતા નથી, એની પણ એવી જ પ્રકૃતિનો જ ઉદય છે, એવો મંદ પ્રકૃતિનો ઉદય છે, એમાં જોડાય છે. તો જ 11-31 સાગરની સ્થિતિએ જાય અનુત્તર વિમાનમાં, નવમી ગ્રેવેગ જાય છે ને, દ્રવલિંગ મુનિ નવમી ગ્રેવેગ જાય તો સોળ સ્વર્ગ ઉપર શુભ ભાવના ફળમાં, એટલો મંદ કસાય હોય. ચતુર્થ ગુણ સ્થાન વર્તી પણ કોઈ એવા જીવો હોય, પણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શું હોય, મિત્રતા બધી ન હોય. કોઈ પંચમ ગુણ સ્થાનમાં આવી ગયા હોય અને મુનિ દશા દીક્ષા ગ્રહણ કરી દીધી હોય, એટલે પહેલેથી કોઈ દીક્ષા ગ્રહણ કરી હોય, પછી સમ્યક દર્શન થાય, પછી પંચમ ગુણ સ્થાન આવે, પછી છઠ્ઠું સાતમું આવે, એમય બને. તો જ્યાં સુધી છઠ્ઠું સાતમું ગુણ સ્થાન એટલે ક્ષણે ક્ષણે નિર્વિકલ્પ ધ્યાનમાં ન આવે ત્યાં સુધી એ ભાવલિંગી મુનિ નથી. કેમ કે પ્રચુર સ્વસંવેદન તે મુનિનું લિંગ એટલે ચિહ્ન છે, બહારમાં ત્યાગ થયો તે નહીં એમ છે. આત્મજ્ઞાન અપેક્ષા એ મુનિદશામાં જ, મુનિદશામાં જ એટલી સ્થિરતા. હા, કરવો જ જોઈએ. જ્યારે જ્યારે અછાતા વિજ્ઞાન આવે ત્યારે પ્રયાસ અને પ્રયોગ કરવો જ જોઈએ. પછી પરિણામ કામ ન કરી શકે પુરુષાર્થમાં અને પ્રયોગમાં પ્રયાસમાં, પછી પરિણામ વધારે બગડી ન જાય એના માટે ઉપચાર કરે તો પછીની વાત છે. પણ પહેલેથી મારા પરિણામ ખરાબ થઈ જશે માટે હું પહેલેથી ઉપચાર કરી લઉં, એ તો કોઈ દિવસ પ્રયોગ જ ન કરી શકે. એમ ન હોય, પહેલા પ્રયત્ન કરવો. પહેલા શું કરવું કે ગમે બીમારી આવે ને તો કહેવું જ નહીં કોઈને, કેમ કે આમાં શું છે, શરીર ઉપર સગા સંબંધીઓનો પણ અધિકાર હોય છે. એટલે બીજા પણ એમ છે કે નહીં, તમારે તમારું શરીર બગડી અમને ન પૂછાય, એમાં ઘણા કારણો હોય છે, એની આપણે ચર્ચા નથી કરી. પણ આપણે આપણી રીતે કામ કરવું હોય તો પહેલા તો જેને રોગ કે કાંઈ શરૂ થાય એટલે કોઈને કહેવું જ નહીં, અને આપણે આપણા કામે લાગી જાવ. પછી રોગ વધશે તો ખબર પડ્યા વગર તો રહેવાની નથી, પછી ભલે ખબર પડે ને પછી ભલે બધા વળગે કે આમ કરો ને તેમ કરો ને આ દવા ખાવ તે દવા ખાવ આ ડાક્ટર લેવા તે ડાક્ટર, એ બનવાનો તો પહેલા આપણે પ્રયોગ કરો. એમને સીધું ઉપચારમાં ન લાગે, જો એમને તમે ઉપચારમાં લાગો તો એ જ વખતે તમે નવું એનું અસાતના અસાતા વેદનીનું કર્મ બંધન કરો છો, એ જ રોગ ફરી નાવવાનો. તીવ્ર પરિણામે ઉપચાર કરશો તો તીવ્રપણે આવશે, મંદ પરિણામે કરશો તો મંદપણે આવવાનો આવવાનો ને આવવાનો. ફરીને એ રોગને આમંત્રણ દેવાની વાત છે. દવા કરવી એટલે શું કે ફરીને રોગને આમંત્રણ દેવું છે. એ આમંત્રણ પત્રિકા લખવી કે ન લખવી સમજી લેવી. આમ છે, પરિણામને જાળવા માટે તમે ગમે એમ કરો, પણ ક્યારે પ્રયાસ કર્યા પછી સીધી વાત નથી. જેટલી સંસારને વિશે સાર પરિણતિ મનાય છે કે સંસારના કાર્યો પ્રસંગો ઉદયોમાં, તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા રીતિ શંકરે કહી છે. પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી, ચેતનને ચેતન પરિણામ હોય અને અચેતનને અચેતન પરિણામ હોય. પરિણામ એટલે જડની જ પર્યાય એમ નથી, ઉદ્ગળ ઉદ્રવને અચેતન પદાર્થોને અચેતન પરિણામ અચેતન અવસ્થાઓ છે અને જીવને સચેતન અવસ્થા છે. જીવને જે જીવના પરિણામ હોય છે એમાં ચેતના હોય છે, જીવની જે પર્યાય છે એમાં ચેતના છે, અને જે પરમાણુની પર્યાય છે એમાં ચેતના નથી. ના, જળ નથી, જીવના છે. હા, એ બધા જીવના પરિણામ. જીવના પછી જેટલા એના નિમિત્તે જેટલા પૂદગળ પરમાણુના પર્યાયો થાય એ જળના પરિણામો. એક દાખલો લઈ લઈએ કે આપણને ભૂખ લાગી, મને ભૂખ લાગી એ ભાવ થયો, એ જીવના પરિણામ. પછી ખાવાની જેટલી ક્રિયા થઈ, શરીરને જીભમાં મોઢું હલાવવાની અને થાળીમાંથી આહારના પરમાણુ હોજરીમાં જાય, એ બધા જળને પર્યાયો છે, એ બધી જળને પર્યાયો છે. પછી હોજરી ભરાઈ ગઈ અને હુટકાર આવ્યો, એ જળને પર્યાય છે. પછી હું ધરાઈ ગયો એવો વિકલ્પ છે, તે જીવને પર્યાય છે. એવી રીતે જીવના ભાવ તે જીવના ભાવ, પરમાણુના ભાવ તે અચેતન પર્યાયો, એમ બંનેને પર્યાયો હોય છે. ભાવ બંધ એટલે શું? રસ્તે કરીને ભાવ રોકાઈ જાય, પોતાના રસથી નિજ રસથી ભાવનો અન્ય પદાર્થને વિશે રોકાવવું, પ્રતિબદ્ધપણું પામવું, બંધાઈ જવું, રોકાઈ જવું, પ્રતિબદ્ધતા થઈ, તે ભાવ બંધ. એ નિમિત્તે કાર્મણ વર્ગણામાં રહેલા પરમાણુઓ, આજુબાજુ બધે કાર્બણ વર્ગના સાથીને ભરેલી, એમાંથી કેટલાક પરમાણુઓ જે એ વખતે યોગ્યતા હોય કર્મ પ્રકૃતિએ પરમ પરિણમવાના, એ સાત કે આઠ પ્રકૃતિએ પરિણમી જાય છે. આઠ કર્મ છે ને, નાના વર્ણે દસના વર્ણે,
પોતપોતાની યોગ્યતા પ્રમાણે જીવના પ્રદેશે આવી અને સ્થિર થાય છે, રોકાય છે, અમુક સ્થિતિ પર્યંત રોકાય છે, એટલે એને સ્થિતિબંધ કહેવામાં આવે છે. જે જે પ્રકૃતિએ પરિણમે છે તેને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે, જેટલા જથ્થામાં આવે છે એને પ્રદેશબંધ કહેવામાં આવે છે, અને જેટલા રસ લઈને એની તીવ્રતા લઈને આવે છે એને અનુભાગ બંધ કહે છે. એને એક બંધના ચાર પડખા છે, એ બધો કરણાનુયોગનો વિષય. શું કહે છે અહીંયા? દ્રવ્યાનુયોગની વાત કરે છે કે ચેતન દ્રવ્યને ચેતન પરિણામ હોય અને અચેતન દ્રવ્યને અચેતન પરિણામ હોય એવો જીને અનુભવ કર્યો છે. ભગવાને અનુભવ કરીને વાત કરી છે, કરી છે. ખાલી જાણીને વાત કરી છે એમની, અનુભવ કરીને વાત કરી છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં એમ શ્રીજીને કહ્યું છે, અને તે સત્ય છે. પદાર્થ માત્ર પરિણમનશીલ છે. જગતના છે દ્રવ્યો, છે પદાર્થો પરિણમન સ્વભાવી છે. પરિણામ થવાતે તેનો સ્વભાવ છે, સમયે સમયે પરિણામ ત્યાગ કરે છે. વર્તમાન વિજ્ઞાનના એ વિષય છે, હજી વિજ્ઞાનીઓ અજાણ્યા છે. ત્યારે આ તો અબજોના અબજો વર્ષ પહેલા આ બધી દ્રવ્યાનુયોગના શાસ્ત્રો લખાણા છે. આપણે મુમુક્ષુભાઈ મુંબઈના ચેમ્બુરના એટોમિક જે રિસર્ચ સેન્ટર છે એમાં સાયન્ટિસ્ટ હતા. એ તો આપણે હિસાબે એમ કે તો કહેતા કે અહીં ત્યાં જે પરમાણુ કહીએ છીએ એ તો આપણો સ્કંધ છે જૈન દર્શનના જ્ઞાનમાં. કેવળ જ્ઞાનમાં તો એ ઘણા પરમાણુનો સ્કંધ છે, શું પણ ત્યાં પરમાણુ કહે છે, અને એનો આકાર પણ અષ્ટકોણ જેવો દોરે છે એ લોકો, કેમ કે એમાં તો એ લોકો માઇક્રોસ્કોપથી જોવે છે. પરમાણુ કાંઈ માઇક્રોસ્કોપથી દેખાય નહીં, સ્કંધ જ દેખાય. કે અમારે ત્યાં પ્રોબ્લેમ છે કે આ પોઝિશન બદલે છે, આપણે એને પર્યાયથી પર્યાયાંતર થાય છે એમ કહે છે, અવસ્થાથી અવસ્થાંતર થાય છે સાદી ભાષામાં. એ કેમ થાય છે હવે સમજાતો નથી. જળ છે ને આમાં કાંઈ મશીનરી તો રહેવું છે, અને મશીનરી અંદર છે નહીં, આ ક્રિયા કેમ થાય છે? અવસ્થા બદલાણી એ ક્રિયા કેમ થઈ? આની અંદર કાંઈ જીવ નથી, આ તો અમનો પડ્યો જીવેલો દેખાય છે, છતાં અવસ્થા એવી બદલે છે, બદલાય પછી જ ખબર પડે છે કે અવસ્થા બદલાઈ ગઈ. એક ફૂલ ખીલે છે તો સવારેથી સાંજ સુધી તમે ટટગી લગાવીને જોવો તો ક્યારે ખીલવી તમને ખબર ન પડે, એટલી ધીમી ગતિએ તે પરમાણુની ક્રિયા થાય છે. છોડ મોટો થાય તમને દેખાય નહીં, મોટો થયેલો દેખાય, મોટો કેમ થાય છે ન દેખાય, કેમ કે એ બહુ સૂક્ષ્મ ક્રિયા છે પરમાણુ. તો એક પરમાણુ કેવી રીતે પરિણમે છે એ તો કે અમારે ત્યાં બહુ મોટો પ્રોબ્લેમ છે કે આ પોતાની મેળે ધૂણતો હશે, કે એને કોઈ ધૂણાવતું હશે, કે એને હવા લાગતી હશે, કે એને શું થતું હશે, કેમ કે એ લોકોના વિજ્ઞાનમાં પ્રિન્સિપલી એ સાયન્સ જ સાયન્સ ઓફ રિલેટિવિટી છે. એનું જે સાયન્સ છે એમાં જે પ્રિલિમિનરી જે સિદ્ધાંતો એસ્ટાબ્લિશ કરેલા છે, શું બેઝિક પ્રિન્સિપલ્સ જે છે એ થિયરી ઓફ રિલેટિવિટી ઉપર છે, આઇન્સ્ટાઈને નક્કી કરેલા છે. આઇન્સ્ટાઈન થઈ ગયો ને જર્મન વૈજ્ઞાનિક, કે બે પદાર્થો વચ્ચે શું રિલેશન હોય તો પ્રક્રિયા થાય. ત્યારે જૈન દર્શનનું વિજ્ઞાન એમ કહે છે કે કોઈ પદાર્થને પરિણમવા માટે કોઈ બીજા પદાર્થની જરૂર જ નથી. અમારી થિયરી છે એ થિયરી ઓફ નોન રિલેટિવિટી છે, નિરપેક્ષવાદ. નિરપેક્ષતાપૂર્વક પદાર્થને અને પરિણામને અમે જોઈએ છીએ. એક એક પર્યાયને નિરપેક્ષ જોઈએ છે, એક એક પદાર્થને નિરનિરપેક્ષ જોઈએ છે, અને પછી એની સાપેક્ષતાનો અમે યથાયોગ્ય વિચાર કરીએ છીએ. નિમિત્તનો સાપેક્ષતા એટલે નિમિત્ત, નિમિત્તનો પછી યથાયોગ્ય પછી વિચાર કરીએ, પહેલાં નિરપેક્ષ જોઈએ છે. એટલે આપણે ત્યાં દોષનું અવલોકન એમ છે, ભાઈ ત્યાં દોષ કર્યો, ત્યાં ક્રોધ કર્યો,
કોના કારણે? ફલાણું થયું એટલે કે નહીં ખોટી વાત, તારા કારણે થયું. પહેલાં નિરપેક્ષ જોતું તને, પછી તું નિમિત્તનો વિવેક કર કે આ નિમિત્તથી આમ થાય, આ નિમિત્તથી આમ થાય, આ નિમિત્તથી આમ થાય, કુસંગ ન કરાય, અસત્સંગ ન કરાય, સત્સંગ કરાય, પછી એટલે વિજ્ઞાનનો જે બેઝિક દ્રષ્ટિકોણ છે આખો જુદો જ છે. ને એક એક પરમાણુ અહીંયા એ કૃપાળુ દેવી થોડી દરિયાની યુગની વાત કરી છે, કેમ કે 28મું વર્ષ છે. સૌભાગભાઈને જૈન દર્શનમાં લઈ ગયા છે, અન્ય દર્શનમાંથી ઉઠાડી મૂકીને. એટલી બધી દરિયાની યુગની ચર્ચાઓ કાઢી છે, ક્યાંય ક્યાંક સમયસારની ચર્ચાઓ પણ એમણે કરી છે સૌભાગભાઈ સાથે. ના, જૈન હતા પણ એમને સંગ દોષ છે. એ પેલા ગોસરિયાજી હતા, આમ તો બે સ્થાનકવાસી હતા, સ્થાનકવાસી હતા પણ અન્ય મત જેવી માન્યતાઓ, ચમત્કારમાં માને, ઈશ્વર કરતામાં માને, ઈશ્વર ઈચ્છા બળવાન છે, ઈશ્વર કરે તે ખરું, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી, આ બધું હતું એમાં. એટલે એ બધા, અને અત્યારે તો બધા કહેવાય જૈન બધા આવે, બાકી માન્યતા તો બધી આવી જ હોય છે. એટલે અજૈનની માન્યતા હોય છે, પૂન કરો તો ધર્મ થાય, એ બધું અજૈન સંપ્રદાયમાં એમ જ છે ને, પૂન કરો તો ધર્મ થાય. શું તો પછી લોકો પૂનની પ્રવૃત્તિમાં લાગી જાય છે. શું વિતરાગતાનો ધર્મ કયા પ્રકારે તે શંકર દેવી કયો છે, એ તો લગભગ જ્ઞાનીઓના શ્રીમુખે સિવાય બીજે ક્યાંય વાત જ નથી. સંપ્રદાયમાં, સંપ્રદાયના સાધુઓમાં ગુરુઓમાં એ કોઈ વાત નથી, પણ પોતે જે રીતે ચડી ગયા હોય એટલે પછી બીજી વાત ક્યાંથી એને સમજાય. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહીં એમ શ્રીજીને કહ્યું છે અને તે સત્ય છે. દરેક પદાર્થ છે એ અવસ્થા બદલે છે. તમે એ કાપડનો તાકો કે કાગળનું રીમ પ્લાસ્ટિકના કવરમાં વીંટીને કે બીજું બહારની હવા ન લાગે સીલ કરીને ઇન્ટેક રાખી મૂકો અને 5 વર્ષે ખુલ્લો છે, બાજુમાં નવું લાવીને મૂકો એટલે તમને ખબર પડી જાય કે આ જૂનું છે, ના નવું છે. નવી ચીજ મેં કરી એમ કહેશે લોકો, જૂની કોણે કરી? કયો જોઈ એ ચીજની, એ ચીજને જૂની કોણે કરી? મકાન કડિયા એ બનાવ્યું પણ જૂનું કોણે કર્યું? પડી ગયું ત્યારે કોણે પાડ્યું? કે આપમેળે પીડ્યું જૂનું છે, ખરવા માંડ્યું બધું, ઈજ ચૂનો ને ઈજ ખરવા માંડે. પરમાણુ લુખાસ ધારણ કરે, ટીકાશો તો ત્યાં સુધી ચોટી રહ્યા, પરમાણુ લુખા થયા એટલે માંડ્યા ખરવા. એની મેળે જ પરિણમે છે એમ કે છે, એને કોઈ પરિણમાવા માટે જરૂર નથી. કેમ કે પદાર્થમાં પરિણામ કરવાની શક્તિ અને સ્વભાવ છે. શક્તિને બીજાની મદદની જરૂર હોય તો એનું નામ શક્તિ કહેવાય નહીં, અશક્તિ કહેવાય. છોકરાને પગ આવે ત્યારે હાલવા માંડે છે કે નહીં, અને ચકલીના બચ્ચાને પાંખો આવે એટલે ઉડવા માંડે, તો પૂછવા ન રોકાય કે હું ઉડું ન ઉડું, માંડે જ હાલવા જ માંડે. અને બેહાડી રાખો તો બેહાડે નહીં છોકરો, કેમ કે શક્તિ આવી. શક્તિને કોઈની મદદની જરૂર નથી, આ તો આત્માની અનંત શક્તિ છે. એક એક શક્તિમાં અનંતો પાવર છે. એટલે એક સેકન્ડના અસંખ્ય ભાગમાં, લાખ કરોડ અબજ નહીં, એક સેકન્ડના અસંખ્ય ભાગના ભાગને એક સમય કહે છે. એટલે એક સેકન્ડની અંદર એક પદાર્થ, એક પરમાણુ કે એક જીવ અસંખ્ય વાર પરિણામથી પલટો મારી જાય છે. એવું પરિણામનું ચક્કર ચાલે છે. રિવોલ્યુશન પર સેકન્ડ, નોટ રિવોલ્યુશન પર મિનિટ, આરપીએમ નહીં, રિવોલ્યુશન પર સેકન્ડ આરપીએસ, કેટલું એક સેકન્ડમાં લાખ કરોડ અબજ વાર નહીં, હજારો અબજ વાર નહીં, અસંખ્ય વાર, બિયોન્ડ મેથેમેટિક્સ જવું, એટલી સ્પીડથી અવસ્થાઓ બદલાય છે. એવી શક્તિ છે પદાર્થમાં, એને કરે કોણ ને એને રોકે કોણ? પંખો હાલતો એમાં હાથ નાખો જોઈએ, માથું નાખો તો માથામાં વાગી જવાનું, લોહી નીકળવાનું, આંગળી નાખો તો આંગળી કપાઈ જવાનું, કેમ કે સ્પીડમાં છે. એમ પર્યાયના ચક્કરમાં માથું નાખો, માથું મારો કરતા બુદ્ધિ એ કે હું પર્યાયને આમ કરું ને આમ કરું આમ કરું, માથા ફૂટ જાયગા. તો કઈ જે લીખ્યું છે, પર્યાય કે ચક્કર મેં માથા ડાલોગે તો માથા ફૂટ જાયગા. અને ઉપદેશ બધો પર્યાયને ઠીક કરવાનો છે, સિદ્ધાંત આખો બીજી જ રીતે છે આખો. એટલે મેળ મેળવો લોકોને કઠણ પડે છે. ભલ ભલા બુદ્ધિશાળી માણસો જૈન દર્શનને નથી સમજી શક્યા, કેમ કે આવા વિચિત્ર વાતો છે બધી. ઉપદેશ બધો, હજારો ઉપદેશ, હજારો ગમે ઉપદેશ છે, હજારો પ્રકૃતિ ઉપદેશ છે, હજારો ન્યાય છે, પર્યાયને ઠીક રાખવા માટે. અને પર્યાય એટલી સ્પીડથી ફરે છે કે તમે એમાં માથું નાખો તો માથું કપાય, કરવું શું? મૂંઝાવાનો વારો આવે, શાસ્ત્રો વાંચીને પણ મૂંઝાવાનો વારો આવે. એકલો એકલો વાંચે સમાધાન ન કાઢી શકાય. તો જ્ઞાની હોય તો એને ખબર પડે કે આને આમ રસ્તે, આ રસ્તે ચડાવવાને આ રસ્તે ચડાવવાને આ રસ્તે. સુભાગભાઈને સુભાગભાઈની ટ્રીટમેન્ટ આપે, બીજાને બીજી ટ્રીટમેન્ટ આપે, ત્રીજાને ત્રીજી ટ્રીટમેન્ટ આપે, જેવો જેને રોગ. શ્રીજીને જે આત્માનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે, તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરીને વિચારવા યોગ્ય છે. જુઓ, સુભાગભાઈને દરમિયાન યુગમાં લઈ ગયા છે, હવે 28મી વર્ષે ક્યાં લઈ ગયા છે? દરમિયાન યુગના સિદ્ધાંતોની વાતો કરે છે. શું ઉપદેશની વાતો તો ઘણી કરી તમને, થોડી દરમિયાન યુગની વાતો કરીએ છીએ. એ જિનેશ્વર દેવે આત્માનો અનુભવ કર્યો છે, સંપૂર્ણપણે અનુભવ કર્યો છે, પદાર્થના સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો છે, અનુમાનથી કોઈ કલ્પના નથી કરી, પ્રત્યક્ષ જ્ઞાનથી જાણ્યા છે, અને સાક્ષાત્કાર એટલે પ્રત્યક્ષ જ્ઞાન, અને જે નિરૂપણ કર્યું છે અને જે કાંઈ એમણે કહ્યું છે, સ્થાપિત કર્યું છે, તે મુમુક્ષુ જીવે પોતાના પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરીને એટલે ચોક્કસપણે વિચારવા યોગ્ય છે. એ દ્રવ્યાનુયોગની વાત અમારે નથી સાંભળવી, એમ ન ચાલે એમ કહે છે. આ કૃપાળુની આજ્ઞા છે કે મોક્ષે દ્રવ્યાનુયોગ સમજવો, નિશ્ચય કરીને સમજવો, ચોક્કસ સમજવો, એમ નહીં ચાલે નહીં. કેમ કે ઉપદેશ માત્ર તો પર્યાયને અનુસરી અનુલક્ષીને છે, અને દ્રવ્યાનુયોગ કોઈ બીજી વાત કરે છે. અને તમે પરિણામની કરતા બુદ્ધિમાં તો ઊભા જ છો, ઉપદેશ પણ પરિણામને અનુલક્ષીને છે, તો તમારી કરતા બુદ્ધિ મટે ક્યારે? કે દ્રવ્યાનો યોગ સમજાય ત્યારે. નહીતર કરતા બુદ્ધિ મટે નહીં ને સમ્યક દર્શનની પ્રાપ્તિ, એવો વિષય છે. પત્ર તો સાદો દેખાય એવો છે પણ સાદો નથી, ઊંડા ઉતરો તો કલાકો નીકળી જાય એવું છે. એક એક પેરેગ્રાફ ઉપર વિચારો તો કલાકો નીકળી જાય, એ ઊંડો વિષય કીધો. Thank you.